તારીખ 19/2/1996 શ્રી નિર્ભ્રાંત દર્શન નિકેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 85. મૂળ કેસેટમાં અવાજ દબાય છે.
ઉપરોક્ત પ્રકારે અપૂર્વ અંતર જિજ્ઞાસાને વશ રાગરસ ફિક્કો પડતા જિજ્ઞાસુજી જ્યારે અંતર વિચારની ભૂમિકામાં જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરે ત્યારે જ્ઞાન પોતે પોતાના પૂર્ણ સ્વભાવનો પ્રગટ અંશ દ્વારા નિજ અવલોકનથી નિશ્ચય કરે છે. આટલો સંક્ષેપ છે, એટલો વિષય કાયદો એનો સંક્ષેપ એ છે. એ પહેલા અપૂર્વ અંતર જિજ્ઞાસા હોય છે, સ્વરૂપ નિશ્ચય પહેલા, કે જેને કારણે અત્યંત જિજ્ઞાસાને કારણે રાગનો રસ તદ્દન ફિક્કો પડી ગયો હોય છે. જ્યાં સુધી પરિણામમાં રાગરસ તીવ્ર હોય છે ત્યાં સુધી પણ નિર્મળતા જ્ઞાનમાં નથી આપતી. રાગ રસે રંગાયેલું જ્ઞાન છે, જે જ્ઞાન રાગના રસથી, કોઈ પણ પ્રકારના રાગના રસથી રંગાયેલું છે ત્યાં નિર્મળતા હોતી નથી, કેમ કે રાગ પોતે મલિન છે અને પોતાનું જે નિર્મળ સ્વરૂપ છે એ નિર્મળતા વિના ભાસે નથી. એટલે રાગરસ ફિક્કો પડતા જિજ્ઞાસુ જીવ જ્યારે અંતર વિચારની ભૂમિકામાં જ્ઞાનની પ્રધાનતામાં, વિચારની ભૂમિકામાં રાગની પ્રધાનતામાં નહીં પણ જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરે છે, એ નિર્ણય કરે છે એમાં સ્વભાવમાં તો બધા ગુણ આવી જાય છે પણ મુખ્યપણે એને જ્ઞાન સ્વભાવી આત્મા કહેવામાં આવે છે. ત્યારે જ્ઞાન પોતે પોતાના પૂર્ણ સ્વભાવનો પ્રગટ અંશ દ્વારા નિજ અવલોકનથી નિશ્ચય કરે છે, માત્ર વિચારથી નહીં પણ અવલોકનથી નિશ્ચય કરે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના વચનોમાં આ નિર્ણયની વિધિનો પ્રકાર અતિ સુંદર રીતે નીચે પ્રમાણે વ્યક્ત થયો છે. 22 નંબરનું પરમાગમ સ્થાનનું વચન છે. જાણન પર્યાય અને જાણન ગુણ કુદરતી આ પુસ્તક લખાયું એ પહેલાં પરમાગમસારનું કામ, સંકલનનું કામ થઈ ગયેલું હતું. એટલે પરમાગમસારમાં જે ગુરુદેવના વચનામૃતો છે એ આ વિષયના અનુસંધાનમાં ઉદ્ધરણ કરી શકાય. જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય છે, એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. અસ્તિનાસ્તિથી અનેકાંશે સ્પષ્ટ કર્યું. કે જાણવાની જે પર્યાય છે એ ગુણ પરિણામો છે, ત્યાં જે જાણવાની શક્તિ છે, જાણવાનો ગુણ છે, એ પરિણામમાં વ્યક્ત થાય છે. ગુણ પોતે ગુણપણે હંમેશા અવ્યક્ત રહે છે અને ગુણ પરિણામમાં વ્યક્ત થાય છે. એટલે ગુણને સમજવા માટે એ ગુણની પર્યાય સિવાય બીજો કોઈ ઉપાય નથી. ગુણ કયો કે સ્વભાવ કયો, જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય છે, એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે, બીજા અનંત ગુણોની પણ અનંતી પર્યાય સાથે સાથે હોય છે. અને જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં બીજા અનંત ગુણ પણ છે અભેદપણે, અને તે આત્મા છે. એ રીતે અનંતા ગુણોરૂપ સ્વભાવ અને એની અવસ્થાઓ એ બધું થઈને આત્મા છે એમ નિર્ણયમાં નિશ્ચયમાં સ્વભાવ અને પ્રમાણનો વિષય બંનેનો નિશ્ચય થઈ જાય છે. જ્યારે સ્વભાવનો નિશ્ચય થાય છે ત્યારે પ્રમાણનો પણ નિશ્ચય થવાનું કારણ એ છે કે પર્યાયથી તો પરિચિત હતો, પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે પર્યાયથી જીવ અજાણ્યો નહોતો, ગુણથી સ્વભાવથી અજાણ્યો હતો. એટલે સ્વભાવ અને પર્યાય બંને થઈને પ્રમાણનો વિષય થઈ ગયો. આખો આત્મા છે એનો નિશ્ચય પણ ત્યાં થાય છે. તો કે એ વિષય ઉપર થોડો વધારે વિસ્તાર પછી આગળમાં આવશે. એક જગ્યાએ એમ નિશ્ચય કરવો જોઈએ. ઉપરોક્ત વચનામૃતમાં જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી, ઉપરોક્ત વચનામૃતમાં જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી તેવી વિધિનું નિરૂપણ છે. જે અવતરણ ચિહ્નમાં એટલા શબ્દો લીધા છે એ દીપચંદજીના અનુભવ પ્રકાશના છે. જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી, જેમ અગ્નિના એક કણની અંદર એની બાળવાની અનંત શક્તિને જાણી શકાય છે, તેમ સ્વરૂપ શક્તિ તે લક્ષ્યરૂપ આત્મા છે. એ સ્વરૂપની શક્તિ છે, સ્વરૂપ એ સામર્થ્ય છે, સ્વરૂપનું સામર્થ્ય છે. અને એ સામર્થ્ય લક્ષ્યગત થાય એવું અહીંયા પ્રયોજન છે. સ્વરૂપ શક્તિ તે લક્ષ્યરૂપ આત્મા છે અને તેનું લક્ષણ છે તે જ્ઞાન છે. આમ ખાસ પ્રકારે તે ચોક્કસ પ્રકારને આત્માનો નિશ્ચય કરવાની વિધિ છે પર્યાય ઉપરથી સ્વભાવ સામર્થ્યને અવલોકીને નિશ્ચય કરવાની એક વિધિ છે. તે વિધિ કઈ રીતે, એ વિધિનો થોડો વિસ્તાર કર્યો છે આ જગ્યાએ. તે ઉપરોક્ત વચનામૃતના અનુસાર પોતાના અવલોકન પોતામાં અવલોકન કરવા યોગ્ય છે. ઉપરોક્ત વચનામૃત કીધું કે જાણન પર્યાય ને જાણ ગુણ એ માત્ર વિચારથી એને નહીં સમજતા, અવલોકનથી પોતામાં અવલોકન કરીને તે નિશ્ચય કરવા યોગ્ય છે, અથવા એ વિધિને અવલોકન દ્વારા ગ્રહણ કરવા યોગ્ય છે. વિચાર છે એમાં તર્કની પ્રધાનતા છે અને અવલોકનમાં અનુભવની પ્રધાનતા છે. આમ બે વચ્ચે તફાવત છે. માર્ગ અનુભૂતિ પ્રધાન હોવાને લીધે એ માર્ગને પહોંચવા માટે પણ અનુભવ પ્રધાનતા વાળી પદ્ધતિ એની સાથે ઉચિત સમુચિત પદ્ધતિ છે, યોગ્ય પદ્ધતિ છે અને મેળ ખાયેલી પદ્ધતિ છે. બીજું કે જે વિષય આપણે સામે આવતો હોય તત્વજ્ઞાનના અભ્યાસમાં, જે વિષય આપણે સામે આવતો હોય ત્યાં પણ એક પ્રકાર વસ્તુના સ્વરૂપને નિરૂપણ કરનારો છે. સિદ્ધાંત જ્ઞાનમાં પણ વસ્તુના સ્વરૂપને દર્શાવે છે, એટલે અન્યથા વસ્તુના સ્વરૂપનો જો નિર્ણય થયો હોય તો બદલી શકાય. પોતાના આત્મા સંબંધી બીજા પ્રકારે નિર્ણય કર્યો હોય તો એ નિર્ણય આગમ અનુસાર જે નિરૂપણ છે તે દ્વારા સમજણને બદલીને ઠીક કરી શકાય. એક પ્રકાર તો વિપર્યાસથી મુક્ત થવા માટેનો છે, વિચારમાં અને અભિપ્રાયમાં. બીજો એક પ્રકાર એવો છે તત્વજ્ઞાનના અભ્યાસમાં કે જે ઉપાસનાના વિભાગમાં જાય છે, એટલે જાણીને ધ્યેય તત્વનો નિર્ણય કરે અને ઉપાદેય તત્વનો નિર્ણય કરે. ધ્યેય તત્વનું ગૌણ કરી નાખે, ઉપાદેય તત્વને મુખ્ય કરી નાખે. દ્રષ્ટાંત લઈએ, આ જરા તત્વજ્ઞાનના અભ્યાસમાં આ ડાયરેક્ટિવ થોડી ઉપયોગી છે, એટલે આ થોડા વિચાર ચાલેલો એના ઉપરથી. કે આત્માના સ્વરૂપમાં દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ છે, એનું બંધારણીય કોન્સ્ટિટ્યુશનલ એનું જે સ્વરૂપ છે, બંધારણ છે, એ સમજવામાં એથી આપણો જો કોન્સેપ્ટ તો આપણો કોઈ નિશ્ચય બીજા પ્રકારે હોય તો એને બદલવો છે. હવે દ્રવગુણ પર્યાયની અંદર, પર્યાયની અંદર વિભાવ સ્વભાવ એમ બે વાત ઊભી થયેલી છે અને એ વિભાવ ગૌણ કરવા યોગ્ય છે, સ્વભાવને ઓળખીને તે મુખ્ય કરવા યોગ્ય છે. સ્વભાવ ઓળખવા જતા જ્ઞાન વિશેષ સુધી જ્ઞાનના વિશેષ અંશોને પણ ગૌણ કરવા પડે છે. ભલે વસ્તુના બંધારણીય સ્વરૂપમાં એ બધાનો સમાવેશ છે, પર્યાય અંગ છે, બંધારણમાં પર્યાય પણ એક અંગ છે, એક અવયવ છે, પણ એની અંદર પણ જ્યાં સુધી બંધારણીય ફેરફાર વિચારમાં હોય તે દૂર કરવા પૂરતો એનો ઉપયોગ છે, એથી આગળ પછી એનો ઉપયોગ નથી. પછી જે અંદર ઉતરીને સ્વભાવ સુધી પહોંચવું છે, સ્વરૂપ સુધી પહોંચવું છે, પરમ તત્વ સુધી પહોંચવું છે, ત્યાં પછી એ વિષયની કંઈ ચોખ્ખો થઈ ગયો હોય એટલે એ વિષયથી કોઈ મતલબ રહેતો નથી, પ્રયોજન રહેતું નથી. પછી જે પર્યાયની અંદર મુખ્ય ગૌણ શું કરવું છે અને જે દ્રવગુણનું સ્વરૂપ બંધારણમાં સમજવામાં આવ્યું ત્યાં સુધી પહોંચવા માટેની ચેનલ કેવા પ્રકારે છે, એની વિધિ કેવા પ્રકારે છે, એ વિધિને સમજીને અંગીકાર કરવી પરિણમનની સાઈડથી, માત્ર સમજવી નહીં પણ સમજીને અંગીકાર કરવી, એટલે એ પદ્ધતિને એડોપ્ટ કરવી, એટલું જો કાર્ય થઈ શકે તો બરાબર કામ થઈ જાય. એટલે ત્યાં સુધી તત્વના અભ્યાસમાં ઊંડે ઉતરવાની આવશ્યકતા છે. એટલે કેટલો વિષય અન્યથા અભિપ્રાય અને અન્યથા પ્રકારે વિચાર્યું એ દૂર કરવા માટે પ્રાથમિક એ જરૂરિયાત ઊભી થાય છે. આગળ વધતા પછી એ પ્રયોજનનો વિષય નથી રહેતો. એમ ઉપર ચડવા માટે જે પગથિયું છોડ્યું એ પગથિયા સાથે કાંઈ પ્રયોજન નથી. દાદરો ચડીએ, સીડી ચડીએ આપણે, ત્યારે પગ મૂકીએ, પણ ઉપરના પગથિયે જવા માટે મૂકેલો પગ ઉપાડી લઈએ. એમ અહીંયા પણ એવું છે કે ઉપર ઉપર જતા નીચે નીચેથી આગળ ચાલવું પડે છે. પછી વિધિનો વિષય જ્યારે આવે છે ત્યારે એ વિધિના વિષયને સમજીને અંગીકાર કરવો જોઈએ. અહીંયા એ વિધિનું જરા નિરૂપણ કર્યું છે પ્રયોગાત્મક પદ્ધતિથી કે જાણન પર્યાય રૂપ જ્ઞાનમાં જે જાણી રહી છે એવી જે જ્ઞાનની પર્યાય છે એમાં રાગ અને પરજ્ઞેયનું પ્રતિબિંબ પડે છે. રાગ પણ એમાં જણાય છે, બીજા જ્ઞેયો પણ એમાં જણાય છે. સાકારણથી જણાય છે કે એમાં એનું પ્રતિબિંબ પડતું હોવાને લીધે જણાય છે. ત્યારે પણ જ્યારે એ પ્રતિબિંબ પડી રહ્યું છે ત્યારે પણ વર્તમાનમાં જ, ત્યારે એટલે વર્તમાનમાં જ્યારે પ્રતિબિંબ જ્ઞાન ઝીલી રહ્યું છે ત્યારે પણ જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે, અહીંયા માત્ર શબ્દ લગાડ્યો, ત્યાં જ્ઞાન છે એ જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જેવું જેવું ને તેવું જ છે, જેમનું તેમ જ છે. એ કોમન ફેક્ટરમાં કાંઈ ફરક પડતો નથી, કાંઈ સંબંધ નથી, કારણ કે પ્રતિબિંબ વિશેષમાં જાય છે. જે જ્ઞેયાકાર જ્ઞાન છે એ જ્ઞાનના વિશેષમાં જાય છે. અહીંયા હવે જ્ઞાન સામાન્યને અવલોકવું છે, જ્ઞાન વિશેષને ગૌણ કરીને જ્ઞાન સામાન્યનું અવલોકન કરવું છે. કોમન ફેક્ટર તો સમજાયું વાત છે, 3, 6, 9, 12, 15 એ બધામાં 3 કોમન છે. લઘુત્તમ અવયવ આવે છે ને, લઘુત્તમ અવયવ અને ગુરુત્તમ અવયવ, આમાં ગણિતની અંદર ગણિત ભણતા હોય ખ્યાલ, એમ આની અંદર અનેક જ્ઞાનના વિશેષો જ્ઞાનમાં ઉત્પન્ન થતા હોવા છતાં પણ પછી પંચેન્દ્રિયના બધા વિષયોમાં આવી જાય છે. 49 ગાથામાં રસ રૂપ ગંધ સ્વરણ શબ્દ સ્પર્શ બધા એ અનેક જ્ઞાનના વિશેષો જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા હોવા છતાં પણ એ બધામાં એક સાધારણ એક સામાન્ય જ્ઞાન વેદનરૂપ માત્ર જ્ઞાન રૂપે જ્ઞાન એમને રહીએ છે. અંતર અવલોકનથી જ્ઞાનના આ અંતરંગને વેદનની એટલે અનુભવની મુખ્યતાથી અનુભવ દ્રષ્ટિથી અવલોકતા એ બરાબર અવલોકનમાં આવે છે. આ એક સામાન્ય જ્ઞાનને અવલોકવાની પદ્ધતિ છે. એ પદ્ધતિએ જોતા જ્ઞાન જેવું ને તેવું એમને મળીએ છે. એમાં કાંઈ ગમે તે પ્રકારના જ્ઞાન વિશેષો જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા હોય તો એને કોઈ સંબંધ થતો નથી. જ્ઞેયનો સંપર્ક જ્ઞાનની પર્યાય જ્ઞાન વિશેષ દ્વારા કરે છે, તે જ જ્ઞાનની પર્યાય જ્ઞાન સામાન્ય દ્વારા જ્ઞેયના સંપર્કમાં નથી. એને એનો સંપર્ક નથી દુનિયાની સાથે. એટલે કે જ્ઞાન જ્ઞેયનો નિમિત્ત નિમિત્ત એક સંબંધ પણ ત્યાં નથી એમ લેવું છે. અર્થાત જાણન પર્યાય રૂપ તે જ્ઞાનમાં પછી એને એને આપણે ફરીને વિચારીએ છીએ, જે વાત કહી તેને તેને અર્થાત કરીને. એટલે કે જાણન પર્યાય રૂપ તે જ્ઞાનમાં રાગાદીનું પ્રતિબિંબ ઉઠતા જ્ઞાન રાગ રૂપે થતું નથી. શું છે, જ્ઞાનમાં રાગ જણાયો તો પણ જ્ઞાન રાગ રૂપે થયું નહીં, થતું નથી. એટલે કે તે રાગ પોતે વિકાર રૂપ હોવા છતાં, હવે શું લેવું છે, જે રાગ જ્ઞાનમાં પ્રતિબિંબિત થયો તે વિકાર રૂપ હોવા છતાં પણ તે એક જ્ઞાનનું જ્ઞેય છે કે જે જ્ઞેય જ્ઞાનમાં વિકાર ઉપજાવતું નથી, ઉપજાવી શકતો નથી. એવું જ્યારે અંતર અવલોકનથી પોતાનું અંતર તત્વ જોવામાં આવે ત્યારે ચારિત્ર ગુણમાં પ્રચુરમાં પ્રચુર રાગ થયો તેનું તે વખતે જ્ઞાનમાં પ્રતિબિંબ પડેલું, પણ જ્ઞાન વિકારરૂપ થયું, પ્રચુર વિકાર હોવા છતાં પણ વિકારરૂપ ન થયું, અને હું જ્ઞાન સ્વરૂપે હોવાથી મારું શુદ્ધત્વ અખંડ રહે છે. મારું જે સ્વરૂપ શુદ્ધત્વ છે, શુદ્ધત્વ એવું જે મારું સ્વરૂપ છે એ અખંડ એમ નહીં. રાગ જોડે થાય છે, જાય છે, આવે છે, થાય છે, જાય છે, હું જ્ઞાન સ્વરૂપે એમનેમ રહી જાઉં છું, અવિકાર પણ એમનેમ રહી જાઉં. રાગને જાણતા જ્ઞાન રાગ રૂપે થતું નથી, વિકારને જાણતા જ્ઞાન વિકારી થતું નથી. તેવું જ જ્ઞાનનું અવિકારપણે રહેવાનું અકષાય સ્વરૂપ છે, પ્રચુર કષાય કલંક નિગોદમાં થયા પણ જ્ઞાનનું અકષાય સ્વરૂપ અબાધિત રહે છે, એને એથી બાધા પહોંચતી નથી, અબાધિત રહે છે. એવું જ જ્ઞાનનું સ્વરૂપ. ગુરુદેવ તો બહુ સૂક્ષ્મ વાતો આવા વિષયમાં કરતા હતા, ઓછાને સમજાય એવી બહુ સૂક્ષ્મ વાતો કરતા હતા. બોધ મળી જાય તો નમૂનો છે, આની અંદર આવી ગયો છે, નંબર મળી જાય તો જો. એમ વિશે ચાલ્યો છે જે ખ્યાલ રહી ગયો છે, કોઈ એક સાધક જે મુનિ દશા સુધી પહોંચે છે અને મુનિ દશામાં આયુષ પર્યંત કેવળ જ્ઞાન પ્રાપ્ત નથી થતું. આયુષ પૂરું થાય અને ભાવલિંગી સંત નિયમથી દેવલોકને પ્રાપ્ત કરે, દેવની પર્યાયમાં જાય ત્યારે ચોથા ગુણ સ્થાને આવે. દેવની પર્યાયમાં જાય ત્યારે ચોથા ગુણ સ્થાને આવે. ચારિત્રની પ્રધાનતાથી એમ કહી શકાય કે એટલું નુકસાન છે. છઠ્ઠા ગુણ સ્થાન, સાતમા ગુણ સ્થાનથી ચોથા ગુણ સ્થાને આવવું જોઈએ. પણ શ્રદ્ધા જ્ઞાનની પ્રધાનતાથી કાંઈ નુકસાન નથી થયું એમ કહેવા માંગે છે. હવે ચારિત્ર ગુણના પરિણામને વિચારીએ તો જે નુકસાન થયું, એટલે ત્રણ કષાયનો અભાવ કર્યો હતો એ પાછો ત્રણ કષાયનો સદભાવ થઈ ગયો. એક અનંતાનું મંદિર ગીરી, પાછા બીજા બે ચોકડી આવી ગઈ, એક બાકી હતી ને બે વધી એટલે ત્રણ થઈ ગઈ. એવો જે ચારિત્ર ગુણનો ફેરફાર, એ ફેરફાર પણ શ્રદ્ધા ગુણને જ્ઞાનને કાંઈ કરી શકતો નથી. તો સંયોગોનો ફેરફાર એના શ્રદ્ધા જ્ઞાનને શું કરે? એના ને એના ચારિત્ર ગુણનો ફેરફાર એના શ્રદ્ધા જ્ઞાનને કાંઈ ટચ કરતો નથી. કાંઈ નુકસાન નથી શ્રદ્ધા જ્ઞાનમાં, એમ કે છે. કેમ કીધું છે કે શ્રદ્ધા જ્ઞાનમાં કાંઈ નુકસાન નથી. એવી રીતે એ વાત મુખ્યતાથી લીધી છે, શ્રદ્ધા જ્ઞાનની મુખ્યતાથી લીધી છે. હવે અંદરનો એક ગુણનો ફેરફાર આવડો મોટો, એક કષાયમાંથી ત્રણ કષાયની ચોકડી થઈ તો પણ શ્રદ્ધા જ્ઞાનને કાંઈ અસર ન કરી શકે, તો સંયોગો ફેરાઈ એને શું અસર કરી શકવાના? અહીંયા મનુષ્ય લોકમાં હતા અને બહારમાં મુનિદશા હતી અને એને યોગ્ય પરિસ્થિતિ હતી બહારની. દેવલોકમાં મોટો વૈભવશાળી દેવ થાય, ઉદ્ગળનો મોટો વૈભવ છે ત્યાં તો કાંઈ એના શ્રદ્ધા જ્ઞાનમાં ફેરફાર કરી શકે નહીં. અંદરનો કશાય ફેર્યો તો એનો ફેરફાર કરે, તો બહારનો હું શું કરવાનો? કાંઈ નહીં કરી શકે. એવી રીતે એને નુકસાન નથી થયું એમ કહી દઉં છે. એમાંથી એ રીતે એને નુકસાન નથી થયું. પાછા એ તો એ ભવ પૂરતા ત્યાં ચોથે ગુણ સ્થાને રહીએ છે. પાછા ફરીને મનુષ્ય થાય ત્યારે મુનિ દશા પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ગુરુદેવના પ્રવચનોમાં શું છે, શ્રદ્ધા અને જ્ઞાન ઉપર ઘણો પ્રકાશ પાડ્યો. અનેક પ્રકારના દ્રષ્ટિકોણથી, અનેક ન્યાયોથી શ્રદ્ધા જ્ઞાનના વિષય ઉપર ઘણો પ્રકાશ પાડ્યો. અને મુમુક્ષુને પ્રયોજન તો એ જ છે ને, પહેલું તો મુમુક્ષુને એ જ પ્રયોજન. જાતિ તો સમ્યક જ્ઞાનની જાતિ છે, શક્તિ પણ સ્વપર પ્રકાશક છે, સત્તા તો નિજ ક્ષેત્ર પ્રમાણ છે, અને ગતિમાં બહુ વેલ્યુ નથી કેમ કે જાણ પણ ઓછું થાય વધારે થાય એનું કોઈ બહુ કિંમત નથી. જેમ કે મનુષ્ય હતા અને મુનિ હતા તો પણ પેલું તેની કિંમત છે. તેથી જે જ્ઞાનની સમ્યક જાતિ છે એ કેવળ જ્ઞાનની જાતિની છે, કેવળ જ્ઞાનની પણ એ જ જાત છે. અને નીચે ચોથા ગુણ સ્થાને સમ્યક મતિ સ્વરૂપ છે એની પણ એ જ જાત છે. અને સ્વરૂપના વેદનની અંદર તારતમ્યનો ગુણો ફેર પડે છે, એ ફેર પડે છે, એ સૂક્ષ્મ ફેર પડે છે, પણ એ મોટો ફેર છે. જ્ઞાનને સ્વસંવેદનમાં ફેર પડે, પણ જ્ઞાનમાં તો કોઈ વાર મુનિ દશામાં જ્ઞાન બહુ ઓછું હોય અને ત્યાં મોટો શ્રુતધર હોય, બીજું જે સમ્યક દ્રષ્ટિ દેવ હોય, જબરદસ્ત શ્રુત જ્ઞાનનો ઉઘાડ હોય, અબધિ જ્ઞાનનો ઉઘાડ હોય, એટલે એ તો એને કંઈ ઉઘાડને એટલી કિંમત નથી. અંતરંગમાં શ્રદ્ધા છે એ તો પૂરેપૂરી એક સરખી જ રહી છે, એમાં કોઈ ફેર. જ્ઞાનના સ્વરૂપ સ્વસંવેદનમાં તારતમ્ય ફરક પડે છે, એ ઘણો ફરક પડે છે, એમાં ઘણો ફરક છે. પણ એ અપેક્ષા ત્યાં ગુરુદેવે નથી લીધી. સમ્ય જ્ઞાનની જાતિમાં કાંઈ ફેર નથી પડતો એમ બાકી લીધી છે ત્યાં. જ્ઞાનની વિશિષ્ટ ત્યાં તો વ્યૂ પોઈન્ટ એટલો છે કે ચારિત્ર ગુણનો મોટો ફેરફાર શ્રદ્ધા જ્ઞાનને હણી ન શીખો તો દેવલોકના સંયોગો એના શ્રદ્ધા જ્ઞાનને ક્યાંથી હણી શકશે, કે નહીં હણી શકે એમ કહેવું છે. અહીંયા શું લીધું આપણે, કે તેવું જ જ્ઞાનનું અવિકારપણે રહેવાનું અકષાય સ્વરૂપ છે, તે માત્ર જ્ઞાનરૂપ સ્વભાવ આત્મ સ્વરૂપ છે, એવી જે અકષાયપણે રહેવાની જ્ઞાનની શુદ્ધતારૂપ શક્તિ એને સ્વભાવ કીધો. અહીંયા થોડી સૂક્ષ્મતા છે પ્રયોગની અંદર, અવલોકતા 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 પોતાના અનંત શુદ્ધત્વને અવલોકી લીધું. કરે હું તો એમને બરોબર છું, મારું જે જ્ઞ 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 પણ એ જ્ઞાન વર્તી રહ્યું છે એમાં તો હું ત્રણે કાળે એમને રહ્યો છું. તો મારું જે શુદ્ધપણે રહેવાનું સામર્થ્ય છે એ મારો જ્ઞાન સ્વભાવ છે, એવો હું જ્ઞાન સ્વભાવી છું. જ્ઞાન સ્વરૂપી છું પણ કેવો, કે જેનું સામર્થ્ય અનંત છે એવો, અનંતુ સામર્થ્ય જે જ્ઞાન ગોચર થયું જ્ઞાનનું, તો અકષાયપણે થયું સુખનું એવું. કેમ કે અકષાયમાં દુઃખ છે, સુખનો સ્વરૂપ શું કે જેની અંદર આકુળતા ન હોય તે સુખનું સ્વરૂપ છે, નિરાકુળતા તે સુખનું સ્વરૂપ, આકુળતા તે દુઃખનું સ્વરૂપ, અને કષાયના પરિણામમાં આકુળતા છે, અકષાય પરિણામમાં નિરાકુળતા છે. તો જો જ્ઞાનનું સામર્થ્ય અનંતું તો મારા સુખનું સામર્થ્ય પણ અનંત. આ સામર્થ્યની અનંતતાની ખાણ સેમ્પલ ઉપરથી પકડાણી અને કોઈ બાધા ન કોઈ પહોંચી ન શકે એવી, ત્યાં જ્યાં ત્યાં જેની કોઈની પહોંચ નથી એવી. કેમ કે અનંતકાળથી હું એમને રહી ગયો, એવો ને એવો શુદ્ધ રહી ગયો, અનંતુ સામર્થ્ય જે પૂર્ણ શુદ્ધ પર્યાય છે, તો એક સમયે એમાં વ્યય થાય છે. આ તો અવ્યય સ્વભાવ છે, જ્યાં ક્યારે વ્યય નથી થતો એવો સ્વભાવ છે, એ બહુ મોટી વાત છે. કેમ કે એનો આધાર આવે છે, એની આધાર બુદ્ધિ થાય છે, એટલે એની ઊંઘ બહુ મોટી આવે છે. જેમ સંપત્તિની મૂડીની હું ફરીએ છે, એમ આ એક બહુ મોટી સંપત્તિ છે કે જેનો કદી નાશ નથી, જેનું સામર્થ્ય અનંતું છે, એની હું પણ એટલી જ જબરદસ્ત આવે છે. માટે સમ્યક દ્રષ્ટિ નિર્ભય નિસંગ છે એ બધું જે આવે છે એનું કારણ એ છે કે એને અનંત અનંત સામર્થ્યના દર્શન કર્યા છે પોતામાં, અને એની ભાવભાષણમાં પ્રતીત આવે છે, અનુભવાંશે પ્રતીત, અનુભવાંશે એની પ્રતીત આવે છે, વિચારાંશે પ્રતીત નથી લીધી ત્યાં, અવલોકન કરે છે ને એટલે અનુભવાંશે પ્રતીત આવે છે. હું તો એમને જ રહું છું, મારા અનુભવથી કહું છું કે હું એમને જ રહું છું. એ પ્રકાર ઉપજે છે. સામાન્યમાં તો એને પ્રતિબિંબે પડતું નથી, તો સ્વભાવની તો શું વાત કરવી, જે સામર્થ છે એ જ મારું સ્વરૂપ છે, એવો જ એ મારું આત્મ સ્વરૂપ જ, એ સ્વભાવ સ્વરૂપ એ જ મારું આત્મ સ્વરૂપ છે. બસ એક વાત, સ્વરૂપ ભાવભાષણમાં આવ્યું, લક્ષમાં આવ્યું, એ પરિણામની પરિસ્થિતિ આખી જુદી થઈ જાય છે. એકદમ બહુ મોટો રેડિકલ ચેન્જ પરિણામની અંદર ઉભો થઈ જાય છે. સન્મુક્ત આવી ત્યારથી સ્વરૂપ સન્મુક્ત આવી, દિશા બદલાની આખે, અને પુરુષાર્થનો ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા છે, ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થઈ ગઈ. એક બહુ સરસ બોલ છે ગુરુદેવનો, પરમાત્મા સાધન ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થાય છે. બસો ને દસ નંબરનો પહેલા આ જ્ઞાનમાં રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ, પછી આ પ્રતીત થાય છે એટલે શ્રદ્ધા શબ્દ પણ વાપર્યો છે. તો આ ભાવવાસનને લગતો બોલ છે. તો જીવના વીર્યમાં વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા જ કરે, એ ગતિ પકડે. વીર્યગુણનું પરિણમન રૂપ જે પુરુષાર્થ છે એ ગતિ પકડે. આ સમ્યક પહેલાની વાત છે, આ જ સમ્યક દર્શનનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય જ નથી. આટલું 210માં લીધું. આગળ આપણે કદાચ આમાં ઉદાહરણ પણ કર્યું હશે, આગળમાં કર્યું હોવું જોઈએ, 48માં કે એમાં જ્યાંનો સિમ્ટમ્સ લેવા છે કે યથાર્થ ભાવ ભાષણ થયું એના સિમ્ટમ્સ શું, તો એમાં પુરુષાર્થની વીર્યની સ્ફૂર્ણા છે એનું સિમ્ટમ્સ, એટલે ત્યાં આધાર લીધો છે. આવશે 210.